એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
ગુજરાતી નિબંધ સંપદામાં રજૂ કરીએ છીએ સુરેશ જોશી કૃત ગંધ અભિજ્ઞાનની મુદ્રિકા. ઓડિયો પઠન મનાલી જોશી. દૈનિક ઘટમાળના ગુરુત્વાકર્ષણની સીમાને વટાવીને કેટલીક ઘટનાઓ ચિત્તના ખગોળમાં ગ્રહરૂપ બનીને સદા ઘૂમ્યા કરે છે. એની પરિક્રમાના યાત્રાપથ પર આપણે અણજાણપણે કેટલી વાર વિહરવા નીકળી પડીએ છીએ, ત્યાંથી જ આપણે સત્ય લાવીએ છીએ. સ્મરણ એ કેવળ સંચય નથી. સ્મરણના દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા પામીને આપણું તથ્ય નવા નવા વિસ્મયકર રૂપો ધારણ કરતું જાય છે. તથ્યનો વિકાસ જ સ્મરણમાં થાય છે, ત્યાં જ એના શાખા પલ્લવ અને ફળફૂલ પ્રગટે છે. આથી જ આપણે મરણનો છેદ સ્મરણથી ઉડાડી શક્યા. આથી જ તો આપણી ભાષામાં શુદ્ધ અભાવવાચક શબ્દો બહુ થોડા જડશે. અભાવ શબ્દમાં એ પ્રાધાન્ય તો ભાવનું જ છે. આગળ વળગાડેલો અ એ તો કેવળ ઉપસર્ગ છે. જેનું સ્મરણ ગયું તેનું સાતત્ય ગયું. નદીને કાંઠે નગરો વસે છે, સંસ્કૃતિ જન્મે છે. આપણું મનોરાજ્ય પણ સ્મૃતિની સ્રોતસ્વિનીને કાંઠે વસે છે. મારું બાળપણ જે ગામમાં વીત્યું તેનું નામ હું તમને નહીં કહું. મોંઘો ખજાનો કોઈને ખબર ન પડે તેમ દાટીને સંતાડી રાખવો પડે. એ ગામના સીમાડા અદ્ભુત અને ભયાનક રસથી બંધાયેલા હતા, એટલો જ હું એનો ભૌગોલિક પરિચય આપીશ. નામ તો જરઠ સ્થવિરોની શોધ છે. મને લાગે છે કે વ્યાકરણની શરૂઆત પણ ક્રિયાપદથી થઈ હશે. એ ક્રિયાના કરનારને ક્રિયા કર્યા બદલનું અભિમાન ઉપજ્યું હશે. ત્યાર પછી જ કર્તા, કર્તાનું નામ, વિશેષણ વગેરેનો પ્રપંચ વિસ્તર્યો હશે. નામની દાબડીમાં પદાર્થને મૂકીને બંધ કરી દેવાનું બાળકને રૂચતું કે પરવડતું નથી. નામની જડ નિશ્ચિતતા એના સ્વૈરવિહારને સીમિત કરી દે છે, ને શિશુ તો સ્વભાવથી જ કવિ હોય છે. પ્રસ્તુત અપ્રસ્તુત વચ્ચેના રમણીય ગોટાળામાંથી એ સદા અલંકારો જ રચ્યા કરે છે. બાળપણની રમતનું સૌથી મોટું રમકડું તે ઉત્પ્રેક્ષા છે. હું જાણે રાજા હોઉં ને તું જાણે રાણી હોય. આમ જાણે કેની ચાવીથી નવા નવા જગત ખુલતા જ જાય. પછી આપણે મોટા થઈએ, ડાહ્યા ડમરા થઈએ, ત્યારે અર્થાંતર ન્યાસના પોટલા બાંધતા જ જઈએ. મારા ગામમાં રાજાનો કિલ્લો હતો, વન હતું, વનમાં વાઘ હતા, રીંછ હતા, એક નદી હતી, એનું નામ ઝાંખરી. સંસ્કૃત નામનો ઝંકાર એમાં નથી. ઝાંખરામાં થઈને રસ્તો કરી વહેતી વહેતી આવતી માટે ઝાંખરી. અહીં ક્રિયા અને સંજ્ઞા વચ્ચેનો સંબંધ નિકટનો છે માટે એ નામ ગમ્યું અને માટે એ તમને કહ્યું. તાપી તો દૂર સાતકાશીના ગાઢ વનમાં થઈને વહે, પણ આ ઝાંખરીના છીછરા પાણીમાં પગ ઝબકોડીએ કે તરત ધરતી સાથે જકડાયેલા પગ પણ પ્રવાહી થઈને વહી જાય. એના અસ્ખલિત ખડખડ નાદમાં તાપીની વાણી સંભળાય. એના શીતલ સ્પર્શમાં સાતકાશીના નિબિડ અરણ્યમાં ઘૂંટાયેલા મસરૂણ અંધકારના સ્પર્શની સ્મૃતિ હતી. ધુંદાળા ગણપતિ આનંદ ચૌદશને દિવસે એમાં ડૂબકી મારીને અલોપ થઈ જતા, ને દશેરાના દિવસે માતાના જવારાની સોનાની સળીઓ એના પાણીમાં તરતી રહેતી. એ ઝાંખરીએ ધરાયેલો વાઘ પાણી પીવા આવતો. શરૂ શરૂમાં બીડી પીવાનું સાહસ કરવા શીખેલા કેટલાક સોપ્તીઓએ રખેને એમના આ અપલક્ષણની ચાડી ખાઈ દઉં એ બી કે મારા મોઢામાંય બીડી ખોસી દીધેલી, તે પણ આ ઝાંખરીની સાક્ષીએ. મોટી મોટી યોજનાઓના આ દિવસોમાં પણ એ ઝાંખરી એની નગણ્યતાને જાળવી રહી છે. ગામને પૂર્વ છેડે સતીનું વન એ નામથી ઓળખાતું આંબાવાડિયું હતું. એ આંબાવાડિયામાં એક ચોતરો હતો, પાસે એક દેરી હતી ને એમાં સતીના પગલા હતા. એ સતીના મહિમાની ત્યારે અમને કશી ખબર નહોતી, પણ એ પગલાની છાપ મન પર આજ સુધી અંકાયેલી રહી છે. દંતકથાઓની ફળદ્રુપ ભૂમિમાં એ પગલા અમને દોરી જતા. એ આંબાવાડિયા પર શાખિયા તૈયાર થયા છે એ સમાચાર વીજળી વેગે પ્રસરી જતા ને અમારી ટોળી નીકળી પડતી. રખેવાડને કેમ ભોળવવો, કેમ ખોટી દિશામાં દોડાવવો, આગલી હરોળમાં કોણ રહે આ બધાની પાકી વ્યવસ્થા થતી. વ્યૂહ રચાતો ને અંતે મિષ્ટ કેરીમાં સાહસની ઓર મીઠાશ ભેળવીને અમે થોડે દૂર રેલવેના પાટા પાસેના ઝરણની ઠંડકમાં ઉમરાના ઝાડની ઘટામાં આરોગવા બેસતા. એ પાતાળ ઝરણું અદ્ભુત રસનું પણ ઝરણું હતું. એ ઝરણાએ ચિત્તમાના કેટલાય પાતાળ ઝરણાને ત્યાર પછી તો વહેતા કરી દીધા છે. બાલ્યવયમાં ઇન્દ્રિયોના દ્વાર આગળ બાહ્ય જગત એવી તો ભીડ કરીને ઊભું રહેતું કે ન પૂછો વાત. એ જ્ઞાનનો કાળ નહોતો, વિસ્મયનો કાળ હતો. ઇન્દ્રિયોની અરસપરસની ઓળખ પણ તાજી જ શરૂ થઈ હતી. આંખ પાછળથી બધી ઇન્દ્રિયોને નેતા બનીને દોરે છે, પણ બાલ્યાવસ્થામાં આંખ કરતાંય સ્પર્શ કદાચ વધુ સતેજ હોય છે. ત્યારે જગત પોતાની ઓળખાણ મનને નહીં પણ શરીરને આપતું હોય છે. આથી જ આંખે જોયા છતાં બાળક સાપને પણ હાથમાં પકડવા જાય છે. સ્વાદ એ સ્પર્શનો જ એક પ્રકાર કહેવાય. વનમાં કેટલાય અજાણ્યા ફળો જોડે ચાખી ચાખીને પરિચય કેળવેલો. આજે એના નામ કે કુળગોત્રની ખબર નથી, માત્ર એની સ્મૃતિ છે. પણ મોટા થઈએ છીએ તેમ તેમ શરીર મરતું જાય છે. ઠાઠડી પર ચઢાવીને ફૂંકી મારતા પહેલાં તો ક્યારનું આપણે એને ફૂંકી માર્યું હોય છે. સ્પર્શ અને સ્વાદની વાત કરવા જઈએ તો તે પ્રાકૃતતામાં ખપી જાય છે. આંખનું અને કાનનું જ આધિપત્ય વધતું જાય છે. બાળકનો જીવનખંડ નીતિની હકુમત નીચે આવ્યો હતો નથી. આથી અસ્પૃશ્યતાના જટિલ નિયમોની કાંટાવાળ એને નડતી નથી. આપણા બાલ્યકાળની ઘણી સ્મૃતિઓ સ્પર્શની, સ્વાદની કે ગંધની સ્મૃતિઓ હોય છે. આ સ્મૃતિઓ શરીરની સ્મૃતિ છે. મનથી સ્વતંત્રપણે શરીરને પણ એનું આગવું સ્મરણ હોય છે. એવી સ્મૃતિથી શરીર ઉદ્દીપ્ત થાય ત્યારે ડાહ્યા માણસો મનુસ્મૃતિનો આશ્રય લેવા દોડે છે. બાલ્યવયમાં તો શિશુનું શરીર તાર મેળવેલી વીણાની જેમ સહેજ સહેજમાં ઝંકૃત થઈ ઉઠે છે. તંગ પણછવાળા ધનુષ્યની જેમ સહેજ સરખા આઘાતથી અજ્ઞાત અગોચરની દિશામાં શરગતિએ એ દોટ મૂકે છે. મોટા થઈને આપણે શરીરની જાજી વાત કરતા નથી, આપણે દેહદેહીની ફિલસૂફી ડહોળીએ છીએ. ગંધ એ આપણી અભિજ્ઞાનની મુદ્રિકા છે. એને કોઈ ગળી ન જાય એટલી કાળજી રાખીએ તો પ્રત્યાખ્યાનનો શાપ આપણને નહીં નડે. કવિતામાં આપણે ફૂલ બોલે છે એમ કહીએ છીએ, પણ બાલ્યકાળમાં તો એ કવિતા નહીં પણ વાસ્તવિકતા જ લાગે છે. દરેક ફૂલની ભાષા જુદી. કેસુડું બોલે તે જુદું, મહુડું બોલે તે જુદું, ને શિમળાના લાલ ચટક ફૂલની બળાશ વળી જુદી જ તરેહની. મોગરો, જુઈ, જાઈ, ચમેલી પરીકથામાંની ભૂલી પડેલી નાનકડી નાજુકડી પરીઓ જ જાણે. બાલ્યકાળમાં મધુમાલતી પર ઝૂલમ ગુજારેલો તેને સંભાળીને હજુય મન ચણચણી ઉઠે છે. કોઈ સોપતીના મનમાં તરંગ ઉઠ્યો, ચાલો અત્તર બનાવીએ. ચૈત્રના અંત ભાગના દિવસો, પરીક્ષા બરીક્ષાથી પરવારી ચૂકેલા. મધુમાલતીને આખી ખંખેરીને ફૂલોનો ઢગલો કર્યો, રસોડામાંથી તપેલું ચોરી આણ્યું, લાકડા એકઠા કરી સળગાવ્યા અને પાણીમાં ફૂલ નાખીને ઉકાળ્યા. સાંજ થતામાં અત્તરના શીશા ભરાઈ જશે એવી કલ્પના હતી, પણ સાંજ થઈ ને પાણી તો એવું ને એવું રહ્યું. જાદુના પ્રયોગ પણ અજમાવેલા ને થોડું વૈદક પણ ખરૂસતો. વૃક્ષો વૃક્ષોની છાયા જુદી હોય છે તે હજુ યાદ આવે છે. શિરીષની આછી સુગંધવાળી છાંય, લીમડાની મંજરીની મહેકથી તરબતર શીતળ છાંય ને પીપળાની વાચાળ છાયા. વૈશાખની બપોરે વૃક્ષોની છાયાના ચંદરવા નીચે જ અમારો દરબાર ભરાતો. વૃક્ષ સાથે પંખીનો પરિચય પણ થતો. કાબરને મેના માનીને એને પકડીને એની પાસે મીઠા ગાણા ગવડાવવાનો પ્રયોગ કરી જોયેલો. આ વનસ્પતિ અને પંખી પરિવાર સાથેની આત્મીયતા હજુય શહેરની સાંકડી જગ્યાના ટુકડામાં એકાદ ગુલાબ મુગરાને નિમંત્રવાની ગેલછા કરાવે છે. બાળપણના પાઠ્યપુસ્તકના અક્ષર સાથે મધુમાલતીના ડાળ પાંદડાને ફૂલની છાંયે એવા તો ભળી ગયા છે કે થોડા વર્ષના વિચ્છેદ પછી ફરીથી મધુમાલતીને આંગણે બોલાવી આણી છે. ઘાસના બીડ પર આંગળી ફેરવીને સારીગમ છેડી જતા પવનને જોવો એ પણ લાહવો છે. કિલ્લા પર રૂસા નામનું ઘાસ થાય છે, એની એક પ્રકારની તીવ્ર વાસ આવે છે. સવારનું ઝાકળ પડ્યું હોય ને એ ઘાસ પર આડોટીએ તો શરીરને બહુ સુખ થતું, ત્યારે એમ થતું કે આ ઘાસની ભેગા ઘાસ બનીને મહેકી ઉઠીએ. પવનમાં માથા પરની કલગી છટાથી ઝુલાવીએ. આજેય વર્ષાના પ્રારંભના દિવસોની કોઈક રાતે એકાએક વરસેલી વરસાદની ઝડીના અવાજથી જાગી જવાય છે ત્યારે ધરતીના પેટાળમાંના અસંખ્ય તૃણબીજોના ગર્ભસ્ફુરણનો અનુભવ થતા ચિત્ત વિહવળ બની ઉઠે છે. જમીનના નાના સરખા ટુકડા પર ખેતી કરવાની રમત રમતા ત્યારે વાવેલા બીજમાંથી ફણગા ફૂટે તે જોઈને આનંદનો રોમાંચ થતો. એ ખૂંપડો જાણે અમારા સર્જનના મહાન પરાક્રમની પતાકા બનીને ફરફરી રહેતી ને વળી મકાઈનો છોડ ઉધરી આવ્યો હોય, એમાં મોતી જેવા દાણા દૂધ ભર્યા ગોઠવાઈ ગયા હોય ને એની સોનેરી મૂછના ગુચ્છા બહાર આવે ત્યારે એ અમારા જ વિજયની ચામર ઝૂલતી હોય એવું લાગતું. પોતાના રેશમી સ્વપ્નોને ઉડાવી મૂકતો શીમડો અમને તો બીજા કારણે જાણીતો હતો. શીમડાનો કાંટો ને ગુંદીની છાલ ભેગા ચાવવાથી મોઢે પાન ખાધા જેવો રંગ આવે એવી એક મિત્રે શોધ કરી હતી. પછી એક અનુભવ સિદ્ધ પ્રયોગ તરીકે એને જાહેર કરતા કેટલી વાર રંગોની ને સ્વાદને ત્યારે છૂટા પાડી શકાતા નહીં. નિશાળમાંનું કાળું પાટિયું ઓળખ્યું તે પહેલાં સુખડના ફળની કાળવી મીઠાશને અમે ઓળખી ચૂક્યા હતા. ફણસોટા નામનો એક છોડ યાદ આવે છે. એ રંગનો ખરો જાદુગર હતો. એના લીલા છમ પાંદડા જોત જોતામાં લાલ ચટ્ટાક થઈ જતા ને તમે એને મસળી નાખો તો એમાંથી ધોળું દૂધ નીકળતું. લીલામાંથી લાલ ને લાલમાંથી ધોળું આવું બહુરંગીપણું જોઈ ભારે અચરજ થતું. ઘણે વર્ષે કોઈએ કહ્યું કે એ છોડનું દૂધ દદ્રુનાશક છે, પણ આજે મારા મનમાં તો એ રંગના જાદુગર તરીકે જડાઈ ગયો છે. કિલ્લાના જીર્ણ અવશેષો અમારી સાહસભૂમિ હતી. જંગલી વેલને બાજીને અમે ટારઝનની જેમ એક ઝાડથી બીજે ઝાડે કૂદતા. કિલ્લામાં ભોયરાના ગુપ્ત માર્ગો હતા. એના રહસ્યમય અંધકારને તળિયે પણ અમારામાંના સાહસિકો ડૂબકી મારી આવતા. અમારો એક સાથી અદ્રુસ એમાં સોનું છે એવું ભાડ કાઢી લાવ્યો. બસ પછી પૂછું છું, સોનાની કિંમત નહોતી, એ તો સાહસના નિમિત્તરૂપ હતું. ભોયરાના પોલાણમાં દિવાલ સાથે પથ્થરનો અથડાવવાનો અવાજ ધાતુ જેવા રણકારની ભ્રાંતિ ઊભી કરતો હતો. આથી સોનાની ખાણ શોધી કાઢ્યાનો આનંદ એમાંનું રત્તીભાર સોનું લીધા વિના પૂરી નિસ્પૃહતાથી અમે સૌએ માણ્યો. પરિકથામાંની આખી અદ્ભુત સૃષ્ટિ આ અરણ્યાછન્ન કિલ્લામાં અમે શોધતા. અષ્ટકોણી વાવની પાળે બેસી રૂમઝૂમ પગલે સ્નાન કરવા ઉતરતી રાજકુંવરીને જોતા તો એ જ ભીના અંધકારમાં કોઈ જીનના વાડની જટાનો ભાસ થતા અમે ભયથી ફફડી ઉઠીને ભાગી જતા. પાંદડું ખખડતા પાછળ જોતા, વૃક્ષની પડછંદી કાયાનો પડછાયો જોઈને માણસ ગંધાય માણસ ખાવ કરતો રાક્ષસ ઊભો છે કે શું એવી ભ્રાંતિથી અમે છળી મરતા. પાકેલા અનુજ સીતાફળ નામ તો પાછળથી જાણ્યું. ની અંદર રાખોડી ધોળાશવાળી પેશીઓ ડાકણના દાંત જેવી લાગતી ને કાપીને મૂકેલા દાડમના સૂર્યના તડકામાં ચળકતા પ્રત્યેક લાલ લાલ દાણામાં એક એક તેજપરી છુપાઈને લાલ ચટ્ટાક હસી રહી હોય એવું દેખાતું. બોરડીને ઝૂડીને નીચે પાડેલા બોરનો ખટમધુરો સ્વાદ ચાખતા ત્યારે દેવશિશુની કાલીવાણીનો સ્વાદ ચાખતા હોઈએ એવું લાગતું. કોઈ ચાંદની રાતે જાગી ઉઠીને બહાર નજર જતી તો ચંદ્ર જાણે વાર્તા કહેતો હોય ને આખું વન માથું ધૂણાવીને હોંકારો પૂરતું હોય એવું લાગતું. રાત્રિના અંધકારમાં સંભળાતી વાઘની ત્રાળથી માથે મોડે રજાઈ ઉડી લઈને બચવા મંડતા. ઉંબર બહાર પગ મૂકતા અદ્ભુત અને ભયાનકનું સામ્રાજ્ય શરૂ થઈ જતું. સમય ત્યારે ઘડિયાળના સેકન્ડના કાંટાના પગલે મપાતો ન હતો. સમયમાં સેલ્લારા મારવાનું ત્યારે રૂજતું. એક સરખો વનરાજીનો પર્ણમરમર કાને પડતો હોય, વર્ષા ઋતુમાં એક ધારો ટપક ટપક વરસાદ ટપકતો હોય ત્યારે સમયના ચરણચિહ્ન ભૂંસાઈ જતા. વાર્તા સાંભળવાના લોભમાં ઊંઘને પણ પાછી હડસેલતા હોઈએ. એક વાર્તા પૂરી થાય એટલે હવે બીજી એમ માંગણી કરતા હોઈએ. ત્યારે ચતુર્દોશીમાં શરૂ કરે. એકવાર રાજકુંવર રાજકુંવરીને કહી ગયો કે આવતે વર્ષે વરસાદ પડશે અને તું 10 ટીપા ગણે તે પહેલાં તો હું આવી પહોંચીશ. રાજકુંવરી તો આકાશ ભણી મીટ માંડીને બેઠી. એક દિવસ એક કાળું વાદળ દેખાયું. એક ટીપું એના ગાલ પર પડ્યું, ટપ. એક ટીપું પીપળાના પાંદડા પર પડ્યું, ટપ. એક ટીપું વડના પાંદડા પર પડ્યું. આમ ટપ 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 ટીપા પડે જ જાય. રાજકુંવરીની આંખમાંથી આંસુ ટપકે જ જાય, ટપ ટપ ટપ. અને અમારી આંખોમાં મીઠી નિંદ્રા ટપકતી જાય, ટપ ટપ ટપ. વનરાજીની કાવ્યસૃષ્ટિનો મુખ્ય અલંકાર જ અતિશયોક્તિ. પર્ણમર્મરનો એ સૂર હજી તો ભૂલાતો નથી. ધરતીને માટે આપણે નારીજાતિ વાચક શબ્દ વાપરીએ છીએ, પણ ડુંગરાળ ભાગમાં ખુલ્લા આકાશ નીચે સૂર્યના પ્રખર પ્રકાશમાં ઊભા હોઈએ ત્યારે ભૂમિખંડની સૂર્યદત્ત તામ્રપુંસકતા જોઈને કોઈ નરજાતિવાચક શબ્દ શોધવાનું મન થઈ આવે. વનમાં ચાલીએ ને શહેરમાં માર્ગ પર ચાલીએ એમાં કેટલો ફેર. વનમાં તો આપણા પગલાને સાપના સરી જવાનો સ્પર્શ થાય, વાઘની છલંગ ભરતી ગતિનો સ્પર્શ થાય. શહેરમાં મોટર અને ટ્રામની આંચકાભરી યાંત્રિક ગતિ આપણા ચરણની ગતિના લઈને તોડે. બાલ્યવયમાં ભાષા નથી શીખ્યા હોતા ત્યારે આખું શરીર પ્રતિભાવની ક્રિયામાં સામેલ થાય છે, પછી બધા અંગોનું કામ જીભ સંભાળી લે છે. પણ બાળપણમાં તો આંબાની ડાળે લીલો મરવો જોઈને આપો એમ બોલવાને બદલે આખું શરીર એ તરફ સહજ પ્રતિભાવથી વળી જાય છે. ધીમે ધીમે શરીરને આ પ્રતિભાવની ક્રિયામાંથી પાછું વાળીને આપણે સંસ્કારી થતા જઈએ છીએ, તેમ તેમ શરીર નિશ્ચેષ્ટ બનતું જાય છે ને આપણને એનો ભાર વર્તાવા લાગે છે. નવું ખીલેલું ફૂલ જોઈને આખું શરીર હવે એની પાસે દોડી જતું નથી, માત્ર આંખ એને જોઈને અહેવાલ આપી છૂટે છે. પેલી બાળ વાર્તાના મોટા મહેલની જેમ હવે એના ઘણા ઓરડા અવાવરું પડી રહે છે. એક સાથે આવેલા ત્રણ ત્રણ મરણના આઘાતથી મુક્ત થઈ ગયેલા દાદા અને બહેરા મુંગા ફોઈબા, આ બે મૌનની વચ્ચે મારા બાળપણનું ઝરણું વહ્યું. એના પર પેલા શોકની ઘેરી છાયા પડી ગઈ. આજે કશું બોલતો હોઉં ત્યારે એકાએક પેલી છાયા ઘેરાય છે ને મને બાલ્યવયનો એ ઓરડો યાદ આવે છે. એને એક ખૂણે દિવેલનું કોડિયું ટમટમતું હોય ને એની થરકતી જ્યોતના બિહામણા પડછાયા ઓરડાની ભીત પર નાચતા હોય. વીજળીના દીવાની આજની સૃષ્ટિમાં એ છાયાની સૃષ્ટિ અલોપ થઈ ગઈ છે, સાથે સાથે એ છાયાની માયા પણ ગઈ છે. બાળપણને હવે ક્યાંક સંગોપીને રાખવું પડશે, નહીં તો શાણપણ એને વટાવી ખાશે. ઉડપંખ ઘોડો ને પેલી રાજકુંવરીનો સોનેરી વાળ એ બજારમાં વેચવા નીકળશે, એ બાળપણને ક્યાં સંતાડીશું. શુક્લ પક્ષના ત્રીજ ચોથના ચંદ્રના ચિંદરડામાં વીંટાળીને એને સાચવી રાખીશું.